તો હવે આ ગ્રંથ સર્જનની નિમિત્તમાં એનું નિમિત્ત કોણ હતું, આ ગ્રંથ રચનાનો પ્રસંગ શું હતો, અને ગ્રંથના અધિકારી વર્ગ આજે ત્રણ જે વસ્તુ એ આપણે જોઈએ. ગ્રંથ સર્જનનું નિમિત્ત. પરંગુપાદેવના હૃદય પ્રતિબિંબરૂપ ઉત્તમોત્તમ પાત્રોના ઉદ્ભવ માટેના પ્રબળ નિમિત્ત એવા સૌરાષ્ટ્રના સાયલા ગામના નિવાસી શ્રી સૌભાગભાઈ પરંગુપાદેવની આ કીર્તિ કળશરૂપ ચિરંજીવ કૃતિના પ્રેરક નિમિત્ત હતા. પરંગુપાદેવે તેમના હૃદયજ્ઞ પરમાર્થ પ્રેમી શ્રી સૌભાગભાઈની વિનંતીથી સ્વીકારીને સર્વ મુમુક્ષુના કલ્યાણ અર્થે આ ગ્રંથની રચના કરી હતી. શાસ્ત્રકારે શાસ્ત્રરચના કોઈ અન્ય પાત્રની વિનંતીરૂપ વિનંતીના ફળરૂપે કરી હોય એવા અનેક પ્રસંગ ભૂતકાળમાં બન્યા છે. ઉદાહરણ તરીકે ગોમટ રાજા ચામુંડરાયના પ્રશ્નથી સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીએ ગોમટસાર તથા લબ્ધિસારનું નિર્માણ કર્યું. એવું બીજું છે, કુમારપાલ રાજાની વિજ્ઞપ્તિથી કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીજીએ વિતરાગસ્થવ અને યોગશાસ્ત્રની રચના કરી હતી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તથા ગણિશ્રી દેવચંદ્રજી મહારાજના પણ અનેક ગ્રંથો આ પ્રકારની વિનંતીથી પરિણામે રચાયા હતા. એવું પરંગુપાદેવનું એક બીજું પણ છે. શું? તો કે પરંગુપાદેવે પણ 16 વર્ષની ઉંમરે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના સૌ જિજ્ઞાસુ જીવને સરળતાથી સમજે એવો ગ્રંથ લખવાની શ્રી પોપટભાઈ દફતરીની વિનંતી સ્વીકારીને મોક્ષમાળા લખી હતી. તેવી જ રીતે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના શ્રી સૌભાગભાઈની વિનંતીથી કરવામાં આવી હતી. હવે આ અનુપમ કૃતિના સર્જનના ઇતિહાસ તરફ વળીએ. વિક્રમ સંવંત 1950 સુરતમાં શ્રી લલ્લુજી મુનિ 10-12 માસથી તાવની બીમારીથી ગ્રસ્ત હતા. તેમને કોઈ દવાથી ફાયદો ન થયો અને મનવાળ વધી ગયો. એ અરસામાં સુરતના એક લલ્લુભાઈ ઝવેરી 10-12 માસની માંદગી ભોગવીને મરી ગયા. શ્રી લલ્લુજી મુનિને ચિંતા થવા લાગી કે તેમનો દેહ પણ છૂટી જશે. તેથી તેમને પરંગુપાદેવને ઉપરાઉપરી પત્રો લખીને વિનંતી કરી કે તેમનો દેહ બચે તેમ લાગતું નથી અને સમકિત વિના દેહ છૂટી જશે તો તેમનો મનુષ્યભાવ વ્યર્થ જશે. તેમણે પરંગુપાદેવને સમકિત આપવાની વિનંતી કરી. પરંગુપાદેવે અનંત કૃપા કરી તે પત્રોના ઉત્તરમાં આત્માના 6 પદને સમ્યકપણે પ્રરૂપતો અને સમ્યક જ્ઞાનના હેતુભૂત 6 પદનો પત્ર એટલે કે પત્રાંક 493 વિક્રમ સંવંત 1950ના વૈશાખ માસમાં લખ્યો. પરંગુપાદેવ સુરત પધાર્યા ત્યારે તેમણે તે પત્રનું વિશેષ વિવેચન કરી શ્રી લલ્લુજી મુનિને તેનો પરમાર્થ સમજાવ્યો અને તે પત્ર મુખપાટે કરી તેને વારંવાર વિચારવાની ભલામણ કરી. હવે વિક્રમ સંવંત 1951માં આ પત્ર પરંગુપાદેવના પરમાર્થ સખા શ્રી સૌભાગભાઈને મોકલવામાં આવ્યો હતો અને તે મુખપાઠ કરી વારંવાર વિચારવા આજ્ઞા થઈ હતી. વયોવૃદ્ધ શ્રી સૌભાગભાઈને આ ગદ્યપત્ર મુખપાઠ કરતા મુશ્કેલી પડી અને અન્ય મુમુક્ષુઓને પણ આ પત્ર મુખપાઠ કરી મુશ્કેલી પડશે એમ તેમને લાગ્યું. વિક્રમ સંવત 1952માં તેમને પરંગુપાદેવનો સમાગમ ખંભાતમાં થયો ત્યારે પોતાની મુશ્કેલી રજૂ કરતા તેમણે કહ્યું કે 6 પદનો પત્ર ગદ્યમાં હોવાથી મુખપાઠ કરવો દુષ્કર છે, સ્મરણમાં રહેતો નથી. આત્મપ્રતીતિ કરાવતા ગદ્યમાં લખેલા આ 6 પદના પત્ર જેવો કોઈ પદ્યગ્રંથ લખાય તો સર્વ મુમુક્ષુઓ ઉપર ઘણો ઉપકાર થાય અને મુખપાઠ કરવામાં સરળ પડે. આમ શ્રી સૌભાગભાઈની વિનંતીના ફળરૂપે પરંગુપાદેવની અંતરંગ પરમ વિશુદ્ધિમાંથી ઉપરોક્ત 6 પદને કાવ્યબદ્ધ કરતું શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપ અમૂલ્ય ગ્રંથ રત્ન પ્રગટ થયું. તો આ રીતે ગ્રંથ સર્જનનું જે નિમિત્ત હતું તે આપણે જોયું. હવે ગ્રંથ રચનાનો પ્રસંગ એ શું હતો? તો વિક્રમ સંવંત 1952ના શ્રાવણ માસમાં પરંગુપાદેવ નિવૃત્તિ અર્થે કાવીઠા, રાળજ આદિ ક્ષેત્રે સ્થિતિ કરી હતી અને પછી ગુજરાતના જંગલોમાં આત્મધ્યાન નિમગ્નપણે વિચરી આનંદ થઈ આસો માસમાં તેઓ શ્રી નડિયાદ પધાર્યા હતા. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ તેમની સેવામાં રહેતા હતા. શરદ પૂર્ણિમાના બીજા દિવસે અર્થાત આસોવદ એકમના દિવસે, એટલે સાહેબજી આ વાત કરી હતી કે એમને કરવું હોત તો શરદ પૂર્ણિમાના દિવસે પણ, કે એ પણ મોટો દિવસ, પણ આસોવદ એકમ કેમ? તો આસોવદ એકમના દિવસે પરમ કૃપાવદેવ બહાર ફરીને મુકામે પધાર્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. પરમ કૃપાવદેવે શ્રી અંબાલાલભાઈ પાસે ફાનસ મંગાવ્યું અને તેઓ લખવા બેઠા. શ્રી અંબાલાલભાઈ વિનય ભક્તિ સહિત વિનમ્ર ભાવે પોતાના હાથમાં ફાનસ ધરીને દીવીની પેઠે, એટલે કે લેમ્પપોસ્ટની પેઠે જેમ ઊભા રહ્યા હતા. કેવી અદ્ભુત ભક્તિ! એટલે સાહેબજીએ કીધું ને, આપણે હમણાં નહીં ઇન્ટ્રોડક્શનમાં જોયું કે દિવ્ય જીવન ન જોઈએ તો આપણે એટલીસ્ટ મુમુક્ષુનું જીવન તો જીવે, અને ત્યાં વાત કરી હતી ને પૂજ્ય શ્રી અંબાલાલ, એટલે આપણને કેટલો અહોભાવ પૂજ્ય શ્રી અંબાલાલભાઈની ભક્તિ માટે આવે. પરમકૃપાવદેવની કલમ એક ધારાએ ચાલી અને તેમને એક જ બેઠકમાં માત્ર 1.5 કલાકમાં ષટ દર્શનના સારૂપ સૂત્ર રત્નાવલી સમાન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની 142 ગાથા એકી કલમે લખી. આગમ સિંધુના નવનીત જેવો આ અપૂર્વ ગ્રંથ પરમકૃપાવદેવ જેવા કોઈ અલૌકિક પુરુષ જ આટલા અલ્પ સમયમાં રચી શકે છે. આ ઘટના તેમની કવિત્વ પ્રતિભાની અને લેખન સિદ્ધિની પણ ઉત્તમ પ્રતીતિ કરાવે છે. માત્ર 1.5 કલાકમાં જ સર્જન પામેલ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદનું નામ સર્વકાળને માટે અમર કરવાને પર્યાપ્ત છે. પરમકૃપાવદેવ જેવા આત્મસિદ્ધિ પુરુષના હૃદયમાંથી અસ્ખલિત પ્રવાહ નીકળેલી જગતપાવની શ્રુતગંગા અવની પર ઉતરી અનાદિના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી આત્મપ્રતીતિરૂપ અધ્યાત્મ પ્રકાશથી સહજ આનંદ પ્રગટાવવા સમર્થ એવા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અવતારની શ્રી અંબાલાલભાઈના પરમ ભક્તિથી દર્શન કરી રહ્યા હતા અને તે સંપૂર્ણ લખાઈ રહ્યું હતું ત્યાં સુધી તેઓ ફાનસ લઈને ઊભા રહ્યા હતા. આ રીતે પરમકૃપાવદેવની આ અદ્ભુત કૃતિના પ્રથમ સાક્ષી થવાનું પરમ સૌભાગ્ય શ્રી અંબાલાલભાઈને પ્રાપ્ત થયું હતું. આમ પરમકૃપાવદેવે ચરોતર જિલ્લાના નડિયાદ ગામના નાના કુમનાથ મહાદેવના મંદિરના એક ઓરડામાં વિક્રમ સંવંત 1952ના આસોવદ એકમે ગુરુવારે, એટલે તારીખ 22/10/1896ના શુભ મંગલ દિવસે આત્મ અનુભવપૂર્વક સુરાયમાન થયેલ ગહન તત્વોને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપે સાદી સરળ ભાવવાણી વાણીમાં ગૂંથ્યા. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું મેઘબિંદુ જેમ સુંદર મોતીમાં પરિણમે છે, તેમ શ્રી સૌભાગભાઈ જેવા સુપાત્ર જીવ દ્વારા કોઈ ભાગ્યશાળી ક્ષણે થયેલી વિનંતીના પરિપાકરૂપ પરમકૃપાવદેવના અંદરમાંથી જૌદ પુરવના સારૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપી અમૂલ્ય મોતી ઉત્પન્ન થયું. તો આ રીતે આપણે ગ્રંથ સર્જનનું નિમિત્ત અને ગ્રંથ રચનાનો પ્રસંગ જોયો, બરાબર છે? હવે આપણે અધિકારી વર્ગ, આ ગ્રંથના કોણ હતા એ આપણે જોઈએ. ગ્રંથનો અધિકારી વર્ગ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્રવ્યાનુયોગનો ગ્રંથ હોવાથી વિશેષ અધિકારીપણું માગે છે. જેમ યોગ્યતા વિના પ્રવીણ વૈદ્ય હીરાની ભસ્મ જેવી અમૂલ્ય વસ્તુ ગમે તેને આપતા નથી, તેમ પરમકૃપાદેવે માત્ર ચાર જીવોને જ અધિકારી જાણી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની શ્રી અંબાલાલભાઈએ નકલ કરેલી ચાર પ્રત ફક્ત તે ચાર જીવોને જ ઉપયોગ માટે આપી હતી. એક શ્રી સૌભાગભાઈને સાયલા, એક શ્રી લલ્લુજી મુનિને ખંભાત, એક પરમગોપાલદેવના ભાગીદાર શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને રંગૂન, અને એક શ્રી અંબાલાલભાઈને, એમ ચાર જીવોને તેની નકલ વાંચન મનન અર્થે આપવામાં આવી હતી. અને સાથે સાથે તત્વજ્ઞાનની ગૂઢ વાતો અનઅધિકારી વ્યક્તિ પાસે ન જાય એ હેતુથી પરમગોપાલદેવે તેમને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશે જાહેરમાં નિર્દેશ ન કરવાનો આદેશ કર્યો હતો. અને અનઅધિકારી જીવને તે ઉપકારક નહીં નીવડે એમ જાણી તેમણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર બીજા કોઈના હાથમાં ન જાય કે કશે પણ પ્રસિદ્ધ ન થાય તે માટે સ્પષ્ટ ભલામણ કરી હતી. પરમગોપાલદેવના અન્ય પરિચિત મુમુક્ષુઓને પણ આ ગ્રંથના અધ્યયનની પરવાનગી મળી ન હતી. પરમગોપાલદેવના જીવનકાળ દરમિયાન આ ગ્રંથ પ્રકાશિત થયો ન હતો અને તેથી ખૂબ ઓછા લોકોને તે વિશેષની જાણ હતી. શ્રી લલ્લુજી મુનિ સાથેના શ્રી દેવકરણજી મુનિ બહુ પ્રજ્ઞાવાળા હતા. જો શ્રી દેવકરણજી મુનિને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચવાની વિશેષ આકાંક્ષા હોય તો તેમણે આ શાસ્ત્ર કઈ રીતે અવગાહવું તેનું માર્ગદર્શન આપતા પરમકૃપાદેવ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સાથે મોકલેલા વિક્રમ સંવંત 1952ના આસોવદ દસમના પત્રમાં શ્રી લલ્લુજી મુનિને લખે છે. જો કેવા ઇન્સ્ટ્રક્શન્સ હતા, કેવી આજ્ઞા હતી. એકાંતમાં અવગાવાને અર્થે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આ જોડે મોકલ્યું છે, તે હાલ શ્રી લલ્લુજીએ અવગાવા યોગ્ય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાવવું વધારે હિતકારી જાણી. હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાવવાનું લખ્યું છે. તો પણ જો શ્રી દેવકરણજીને વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. અને આત્માને સત્પુરુષનું નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્ન ભાવરહિત લોક સંબંધી બીજા પ્રકારની સર્વકલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાવવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. શ્રી ડુંગરસિંહભાઈને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર મોઢે કરવાની ઈચ્છા થઈ હોવાથી તેની નકલ કરવા અંગે શ્રી સૌભાગભાઈ દ્વારા પરમગોપાલદેવને પૂછાવતા પરમગોપાલદેવે મુખપાટ કરવા તો અનુમતિ આપી હતી, પણ બીજી પ્રત ઉતારવાની રજા આપી ન હતી. વિક્રમ સંવંત 1953ના જેઠ માસમાં શ્રી સૌભાગભાઈનો દેહવિલત થયા પછી તેમના પુત્ર શ્રી ત્રંબકલાલે અને શ્રી મણિલાલે ખેતના સમયે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પોતાને આશ્રયરૂપ લાગવાથી તે ગ્રંથ વિચારવા માટે પરમકૃપાદેવની રજા માંગી હતી, પરંતુ તેમને પરમકૃપાદેવ તરફથી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચવાની આજ્ઞા મળી ન હતી. શ્રી અંબાલાલભાઈ પણ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અંગે ખૂબ સાવચેત રહેતા. પરમકૃપાદેવે કેટલાક મુમુક્ષુઓને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આપ્યું છે તેની જાણ થવાથી અન્ય મુમુક્ષુઓને પણ પરમકૃપાદેવને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આપવા માટે વિનંતી કરતા હતા. પરમકૃપાદેવની આજ્ઞા મળે તો જ શ્રી અંબાલાલભાઈ બીજા મુમુક્ષુઓને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની નકલ તથા અમુક ગાથાઓ ઉપર પરમકૃપાદેવના લખેલા પત્રો મોકલી આપતા અને તે સિવાય બીજા કોઈની પાસે ન જાય તેની પૂર્ણ તકેદારી રાખતા હતા. આના ઉપરથી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અધિકારી વર્ગ સંબંધી પરમકૃપાદેવની ચોકસાઈનો ખ્યાલ આવે છે. આટલી બધી ચોકસાઈ રાખવાનું એકમાત્ર કારણ એ જ હતું કે કોઈ અયોગ્ય જીવના હાથમાં જાય અને અસદ વાસનાના કારણે જો તે જ્ઞાની પુરુષની નિંદા કરે કે આશાતના કરે તો તેને ખૂબ નુકસાન થાય એવી કરુણા. પરમકૃપાલદેવ ગૃહસ્થ વેશમાં હતા અને આત્મજ્ઞાનની ગૂઢ વાતો પોતાની અંતરંગ દશાના બળે જણાવતા હતા, પરંતુ તે સમજવા સ્વીકારવા જેવી પાત્રતા સર્વ જીવોમાં ન હતી. કોઈ અપાત્ર જીવના હાથમાં ગ્રંથ જાય, તે કુતર્ક કરે કે પોતે તો ત્યાગ વૈરાગ્ય ગ્રહણ કરતા નથી અને બીજાને તેનો ઉપદેશ આપે છે. આવા કુતર્કોના કારણે થતા આશાતના આદિ દોષોના નુકસાનથી બચાવવા પરમકૃપાઉદેવે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અધિકારી વર્ગ બાબત આટલી ચોકસાઈ રાખી હતી. આમ અનઅધિકારી જીવના હાથમાં આ શાસ્ત્ર ન જાય તે સંબંધી પરમકૃપાઉદેવની સાવચેતી પાછળ તેમની નિષ્કારણ કરુણાનું જ દર્શન થાય છે. તો આ રીતે આપણે જે ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરી સેશન હતું, પ્રવચન હતું ગુરુદેવનું, એ જોયું. આપણા એનું જે બીજું પ્રવચન હતું એ આપણે આવતીકાલે જોશું.